నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి కళ సహిత એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે જીવ અજીવ અધિકારની બધી ગાથાઓ પૂરી કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના છેલ્લા કળશ આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 42 એ આપણે પૂરો કર્યો છે અને કળશ 42 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું એ પ્રવચનના કેટલાક અંશો પણ આપણે લીધા છે. અને કળશ 42 ઉપરનું ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાંના અંશો આપણે આજે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 3 પાના નંબર 233 એમાં કળશ 42 ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે વર્ણાદિભાવ નિશ્ચયથી જીવમાં વ્યાપતા નથી. આ વાત તો નક્કી છે કે વર્ણાદિભાવ છે એ ઉદગળના છે અને અહીંયા તો વર્ણાદિ કહેતા રાગાદિ ભાવને પણ સાથે સમજી લેવા, એટલે વર્ણાદિ અને રાગાદિ ભાવ ખરેખર એ જીવમાં વ્યાપતા નથી. જો તેઓ વ્યવહારથી વ્યાપે છે એમ માનવામાં આવે તો પણ દોષ આવે છે. વ્યવહારથી એ જીવમાં વ્યાપે છે એમ માનવામાં આવે તો પણ દોષ આવે છે. સિદ્ધમાં તો તે ભાવો વ્યવહારથી પણ નથી, માટે અવ્યાપ્તિ દોષ આવે છે. એટલે એ ભાવો જીવના નથી, બધી અવસ્થાઓને વિશે નથી વ્યાપતા, દરેક જીવમાં એ હોતા નથી, એટલે કે સિદ્ધમાં નથી હોતા, એટલે એ રીતે એને વ્યવહારથી પણ જીવના કયા નથી. અને એ ભાવો સાથે જીવને તાદાત્મ્ય સંબંધ નથી. તાદાત્મ્ય પણ ક્યારે કહેવાય કે જે બધી અવસ્થાઓમાં હોય તો એને તાદાત્મ્ય પણ કહેવામાં આવે. પણ અહીંયા આ રાગાદિના ભાવો વર્ણાદિભાવ અને રાગાદિભાવમાં ફેરે છે કે વર્ણાદિભાવ છે એ પૂતગળના છે અને એને વારંવાર લેવાનું કારણ એ છે કે જીવને સૌથી નજીક કોઈ વસ્તુ હોય તો એ એનું શરીર છે, કે જે શરીર સાથે એ રહ્યો છે. અને એ શરીર પૂતગળ છે અને એના ભાવને એ પોતાના માને છે. શરીર જે છે એ શરીર જળ છે, પૂતગળ છે, અને એના ભાવને એ પોતાના માને છે. એટલા માટે વર્ણાદિભાવની વાત કરવામાં આવે છે કે એ ભાવ તારા નથી, જે જીવમાં નથી. અને રાગાદિભાવ જે જીવને એની પર્યાયમાં થાય છે, પરનું લક્ષ્ય કરતા થાય છે, એટલે એ ભાવનું પણ અહીંયા સ્પષ્ટીકરણ કરવું છે કે એ જીવના નથી. એટલે વર્ણાદિ અને રાગાદિ બે પ્રકારના ભાવને જીવથી જુદા કર્યા. અને ત્રીજા પ્રકારે કે જીવની જુદી જુદી અવસ્થાઓ થાય છે, શુદ્ધિ અને અશુદ્ધિ, એના અંશો જે પ્રમાણે રહ્યા છે એ પ્રમાણે જીવની જે અવસ્થાઓ થાય છે, એટલે એ ગુણસ્થાન આદિ કે માર્ગણાસ્થાન આદિ જે છે જ્યાં જીવને અટકવાનું થાય છે, એ બધું ભેદરૂપે છે. એટલે એવા ભેદરૂપ પણ જીવમાં કંઈ છે નહીં એમ કરીને વર્ણાદિ, રાગાદિ અને ભેદ એ ત્રણેયને જીવથી જુદા કહેવામાં આવ્યા. અહીંયા તો વાત એ કરવી છે કે એવો જીવ એ રાગાદિ રૂપે નથી, વર્ણાદિ રૂપે નથી, ભેદ રૂપે નથી, તો પછી કેવો છે? અને એમાં એ વાત આવી કે એ ભગવાન આત્મા અવિનાશી છે, અચલ છે, એ જ્ઞાન સ્વભાવી છે અને પોતે પોતાથી જ અનુભૂતિ દ્વારા પ્રસિદ્ધિ પામે એવો છે. પોતાથી જ પોતાને ખ્યાલમાં આવે જણાય એવો છે. આ બધું કહ્યું ત્યારે પછી એ ભગવાન આત્માને કેમ જાણવો એના પ્રશ્ન રૂપે આ કળશ કહેવામાં આવ્યો, એ પ્રશ્નના જવાબ રૂપે આ કળશ કહેવામાં આવ્યો કે એનું લક્ષણ કે જ્ઞાન લક્ષણ છે ને એ જ્ઞાન લક્ષણ દ્વારા તું એને જાણી શકે. તો પછી બીજા લક્ષણ કેમ નથી એવો પ્રશ્ન સ્વાભાવિક થાય. બીજા કોઈ લક્ષણને કેમ લેવામાં ન આવ્યા અને માત્ર જ્ઞાનને કેમ લેવામાં આવ્યું? તો પછી એમ કહેવામાં આવ્યું કે જે અમૂર્તિકપણું છે એ અમૂર્તિકપણું તો બીજા ચાર દ્રવ્યો જીવ સિવાયના એને પણ છે, ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશ અને કાળને પણ છે. એટલે એ લક્ષણ દ્વારા એમ ન કહી શકાય કે આ જીવ છે, કેમ કે જો એ માનવામાં આવશે તો અતિવ્યાપ્તિનો દોષ લાગશે. તો પછી બીજી વાત એમ કરી કે શુભાશુભ ભાવ રૂપે જીવ પરિણમે છે તો શુભાશુભ ભાવ એને જીવનું લક્ષણ કહીએ તો? તો પછી એમ જણાવ્યું કે એવું લક્ષણ જે શુભાશુભ ભાવ એ જીવને દરેક અવસ્થાઓને વિશે હોતું નથી, એટલે કે સિદ્ધમાં એ નથી, એટલે દરેક જીવમાં નથી, એટલા માટે એમાં અવ્યાપ્તિનો દોષ લાગે છે, એટલે એ લક્ષણ પણ બરાબર નથી. અને જ્ઞાન લક્ષણ છે તે જ બરાબર છે. પછી જ્ઞાન સ્વભાવી આત્મા છે એટલે એને જ્ઞાન દ્વારા જ જાણી શકાય. એ ચેતનપણું છે એ એનું લક્ષણ છે, અને એ ચેતનપણું હંમેશા હોય છે. એ લક્ષણ એવું છે કે હંમેશા હોય છે અને હંમેશા પ્રગટપણે હોય છે. અને પછી ગુરુદેવે એ પ્રવચનમાં એ વાત કરી કે એ લક્ષણ તો પ્રગટપણે છે પણ સાથે સાથે એ જેને પ્રગટ કરે છે એવો ભગવાન આત્મા પણ, એવો ભગવાન આત્મા પણ હંમેશા એ પ્રગટ જ છે, માત્ર એનું લક્ષ્ય નથી કરવામાં આવતું એટલે તને નથી જણાતો, પણ એ પણ ભગવાન આત્મા પણ પ્રગટ છે. પ્રગટ લક્ષણ જેને દર્શાવે છે, પ્રગટ લક્ષણ જેને દર્શાવે છે એવો એક નાયક ત્રિકાળ નાયક પણ પ્રગટ જ છે એ વાત કરી. અહીંયા ભાવાર્થમાં ફરીથી પંડિતજી આપણને જે સમજાવે છે એના ઉપર ગુરુદેવે વાત લીધી છે. એમાં અહીંયા કહે છે કે એ વર્ણાદિ ભાવ જે છે એ ખરેખર નિશ્ચયથી જીવમાં વ્યાપતા જ નથી, એમાં પહોંચતા જ નથી, એ બધું પર્યાયમાં રહી જાય છે. ભાઈ તું એનું લક્ષ છોડ, જે વસ્તુ પર્યાયમાં છે એ ક્ષણિક છે, એ એટલા સમય પૂરતી છે, એટલે એ એટલા સમય પૂરતું સત છે, એનું હોવાપણું છે, એનું લક્ષ છોડી અને જે શાશ્વત રહેવાપણું છે એનું લક્ષ કર. જે શાશ્વત જેનું રહેવાપણું છે એનું લક્ષ કર. મૂળ દ્રવ્યમાં એ વર્ણાદિ ભાવો વ્યાપતા નથી, એ માત્ર બાહ્ય પર્યાયમાં જ રહે છે, એટલે એને વ્યવહારથી પણ જીવના માનવામાં આવતા નથી. જો વર્ણાદિ ભાવો જીવના હોય તો સદાય જીવમાં રહેવા જોઈએ, પરંતુ તેઓ સિદ્ધ અવસ્થામાં વ્યવહારે પણ હોતા નથી, માટે તેઓ સદાય જીવમાં વ્યાપતા નથી, ક્યારેય જીવમાં વ્યાપતા નથી. માટે વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. એનો અર્થ એમ થયો કે રંગ રાગ આદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું સ્વરૂપ સમ્યક જ્ઞાન થતું નથી. જીવના સ્વરૂપનું, જીવનું જેવું સ્વરૂપ છે એનું સાચું સમ્યક જ્ઞાન યથાર્થ જ્ઞાન થતું નથી, એટલે એ બધા ભાવોનું લક્ષ્ય છોડી અને જે ત્રિકાળ રહેવા વાળું ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એનું લક્ષ્ય કરવું. અમૂર્તપણા વિશે પણ ફરીથી વાત અહીંયા ભાવાર્થમાં કહી છે કે અમૂર્તપણું એ સર્વજીવોમાં વ્યાપે છે, તેથી આત્મા અમૂર્ત છે એમ લઈએ તો પણ દોષ આવે છે, કેમ કે બીજા ચાર દ્રવ્યોમાં પણ એ રહ્યું છે એટલે અતિવ્યાપ્તિનો દોષ આવે છે. એટલે એ વાત પણ અહીંયા ફરીથી ભાવાર્થમાં પંડિતજીએ લીધી છે અને એના ઉપર ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. હવે 234માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ચૈતન્ય લક્ષણ સર્વજીવમાં વ્યાપતું હોવાથી અને એ લક્ષણ માત્ર જીવમાં જ વ્યાપે છે અને સર્વજીવમાં વ્યાપે છે, સર્વજીવની બધી અવસ્થાઓને વિશે વ્યાપે છે, એટલે એ બીજા દ્રવ્યમાં નથી વ્યાપતું, એટલે અતિવ્યાપ્તિ પણ નથી અને અવ્યાપ્તિ પણ નથી, કેમ કે દરેક જીવમાં એ વ્યાપે છે અને જીવની દરેક અવસ્થાઓને વિશે છે, એટલે એ લક્ષણ છે એ જ જીવનું સાચું લક્ષણ છે કે જેના દ્વારા જીવ સુધી પહોંચાય, જીવનો અનુભવ થાય, જીવ ખ્યાલમાં આવે. એટલે એવું જે લક્ષણ છે તે સર્વજીવમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહે છે. કોઈ વખતે તે લક્ષણ હોય અને કોઈ વખતે ન હોય એમ પણ નથી, એ દરેક વખતે હોય જ છે, એ સર્વ જીવમાં અને સર્વ અવસ્થાઓમાં એ હોય છે. એટલે એ જ્ઞાન લક્ષણ ચૈતન્ય કહેતા જ્ઞાન અને દર્શન, એવો ભગવાન આત્મા ચૈતન્ય લક્ષણ સ્વરૂપે જ ઓળખી શકાય, જાણી શકાય, અનુભવી શકાય. એટલે કહે છે કે તથા ચૈતન્ય લક્ષણ જીવ સિવાય અન્ય કોઈ, તથા ચૈતન્ય લક્ષણ જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં વ્યાપતું નથી, માટે અતિવ્યાપ્તિ દોષથી પણ રહિત છે. તેમજ તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે, એટલે પ્રગટપણું છે. એ ક્યારેય એમ નથી કે ચેતના હોય નહીં, એ ગમે તે પર્યાયમાં જાય, એ નિગોદની પર્યાયમાં હતો ત્યારે પણ, અને ત્યાંથી નીકળી અને એકેન્દ્રિય થયો કે ત્રસ્ત થયો અને સંઘની પંચેન્દ્રિય થયો, તો પણ એમાં ક્યારેય એવું બન્યું નથી કે એક સમય માત્ર માટે પણ એને એ લક્ષણને ગુમાવ્યું હોય, એવું તો બન્યું નથી. એ સદાય એ ચૈતન્ય લક્ષણ એ પ્રગટ જ રહ્યું છે. ગુણ છે તો એવા ગુણે પરિણમવું સ્વાભાવિક છે. જેવું દ્રવ્ય છે એ દ્રવ્ય એના ગુણને કારણે હોય છે, તો એનું પરિણમન જેવા ગુણ છે એવું જ હોય. સોનું સોના રૂપે જ પરિણમે, અને એમાં એમ ન બને કે થોડી ક્ષણ માટે સોનું લોઢા રૂપે પરિણમે, એમ તો બનતું નથી. સોનું સોના રૂપે જ પરિણમે, ત્યારે એમ નથી બનતું કે સોનું છે તે થોડી ક્ષણ પૂરતું કે લોઢા રૂપે પરિણમે, એવું તો બનતું નથી. વિજ્ઞાનમાં પણ આપણે જાણીએ છીએ કે જે છે તત્વ, એ તત્વ રૂપે જ રહે છે, એ તત્વ બીજા રૂપે થતું નથી. બીજાની સાથે સંયોગમાં આવે, સંયોગી પદાર્થ બીજો બને, તે છતાંય એ તત્વનો નાશ નથી થતો. એવું આપણે જે કહીએ છીએ, સાવ ઉપરથી કહીએ છીએ કે એ તત્વ પાછું એમને મેળવી શકાય છે, અને એના ગુણો એમાં પાછા એવા ને એવા રહેલા જ હોય છે. એ સંયોજાય છે, છતાં પણ એ એના ગુણોને છોડતું નથી. કોપર સલ્ફેટનું ઉદાહરણ લઈએ તો કોપર અને સલ્ફર, ઓક્સિજન વગેરે, કોપર સલ્ફેટ એક સંયોજિત પદાર્થ છે, સંયોગને કારણે થયેલો પદાર્થ છે. પણ એમાં રહેલું કોપર તો કોપર રૂપે જ રહ્યું છે, અને જ્યારે પાછું એમાંથી કોપર મેળવવામાં આવે તો એ ધાતુ રૂપે જ અને એની વિશિષ્ટ ઘનતા વગેરે એવા ને એવા જ રહે છે. એટલે કે એના ગુણોનો નાશ થતો નથી, એટલે એનું પરિણમન તો એ જ્યારે કોપર સલ્ફેટ તરીકે હતું ત્યારે પણ એમ જ હતું, અને કોપર તરીકે ધાતુ તરીકે છે ત્યારે પણ એમ જ છે. એટલે આ વિજ્ઞાનના સિદ્ધાંતને આપણે સમજીએ છીએ, એટલે એનો અર્થ એ રીતે અહીંયા પણ છે કે જીવદ્રવ્ય છે તે એ ક્યારેય પોતે પોતાના ગુણને છોડતું નથી, એના ગુણ રૂપે સદાય પરિણમે છે. તમને એ નથી જણાતું એનો અર્થ એમ નથી કે જીવદ્રવ્ય એના ગુણોને છોડીને બીજા ગુણો રૂપે પરિણમે છે, એવો અર્થ થતો નથી. જ્યારે તમને એ શુદ્ધ પ્રાપ્ત થાય, જેમ પેલું કોપર સલ્ફેટમાંથી કોપર શુદ્ધ પ્રાપ્ત થાય, તો એ કોપર રૂપે જ હોય, એની કન્ડક્ટિવિટી બધું બરાબર એમનું એમ જ હોય. એનો અર્થ કે એ બધું સચવાયેલું પડ્યું જ હતું. કેટલો બધો કાળ સુધી એ કોપર સલ્ફેટ રૂપે રહ્યું, પાવડર રૂપે રહ્યું, તે છતાંય એમાંથી જયારે કોપર કાઢવામાં આવે તો એની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર કરતા એની કન્ડક્ટિવિટી બધી બરાબર જેમ છે તેમ જ હોય. એ જ રીતે આ ભગવાન આત્માનું મૂળ સ્વરૂપ છે, કે જીવ દ્રવ્ય છે, એ ગમે તે પર્યાયમાં ગયો હોય, એ કીડીની પર્યાયમાં કે હાથીની પર્યાયમાં ગયો હોય, દેવની પર્યાયમાં કે નારકીની પર્યાયમાં ગયો હોય, છતાં એ ભગવાન આત્મામાં એના ગુણોને કારણે એનું જે સ્વરૂપ છે એ એવું ને એવું જળવાયેલું સદાય રહે છે. એટલા માટે એ સ્વરૂપ ત્રિકાળ છે, કાયમી છે. આ વાત બહુ સહેલાઈથી બેસી જાય એવી છે, અને આ વાત વિજ્ઞાનની વાત તો હમણાં આવી, પણ આ વાત જૈન દર્શનની વાત એ તો અનાદિથી છે. જ્યારથી જીવ છે ત્યારથી આ વાત તો છે કે જીવ પોતે પોતાનું સ્વરૂપ છોડીને, એના ગુણોને છોડીને એ બીજા ગુણ રૂપે પરિણમતો જ નથી. ભલે ને ગમે તેવી અવસ્થામાં ગયો, ગમે ત્યાં ગયો, ગમે તેવા ભાવ કર્યા, ખરાબમાં ખરાબ ભાવ કર્યા, સારામાં સારા ભાવ કર્યા, બધું થયું, પણ એ બધું પર્યાયમાં થયું. ભગવાન આત્માને એ ક્યાંય નળ્યું નથી. એ તો જીવ દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું છે. એટલે એ ચેતના ગુણ, એ ચેતના લક્ષણ, એ ત્રણેય કાળ એવું ને એવું છે, અને એ પ્રગટ રૂપે રહે છે તો પ્રગટ રૂપે જ હોય છે. જીવ જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવી ત્રણેય કાળે હોય, ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ એવો ને એવો જ રહેશે. એટલે એ ચૈતન્ય લક્ષણ જે છે એ પ્રગટ છે, અને એટલા માટે જ એ જ આશ્રય કરવા લાયક છે. એના દ્વારા જ એવા ચેતન લક્ષણ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થશે, એટલે એનો જ આશ્રય કરવો, એમ અહીંયા ગુરુદેવે ઉપદેશ આપ્યો છે. વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી એમ નકાર કર્યો હતો. એટલે પહેલા તો વાત એ આવી કે આ બધું જીવમાં નથી, જીવમાં નથી. 29 પ્રકારના ભાવની વાત કરી, એ બધા જીવમાં નથી, એ જીવથી જુદા છે, એ જળ છે, એ બધી વાત જે કરવામાં આવી એ નાસ્તિથી કરવામાં આવી. એટલે પછી પ્રશ્ન એ થયો કે તો પછી આત્મામાં શું છે અને આત્મા કેવો છે અને કઈ રીતે ઓળખાય. એટલે અહીંયા એ અસ્તિથી લીધું કે ચૈતન્ય લક્ષણ એ ભગવાન આત્માનું લક્ષણ છે અને એ દ્વારા જ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ઓળખાય છે, એ પ્રાપ્ત કરી શકાય છે, પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. માટે એ ચૈતન્ય લક્ષણ સ્વરૂપ ભગવાન આત્માનો જ આશ્રય કરવો, કેમ કે તે વડે જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. આગળ પણ કહે છે કે આત્મા ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી પ્રભુ છે, તે જ્ઞાન લક્ષણ વડે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જણાય છે. જો જ્ઞાન લક્ષણ છે એ આત્માનું લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ છે એટલે એ દ્વારા એ જણાશે. કોઈ પણ પદાર્થને આપણે એના લક્ષણ દ્વારા જાણીએ છીએ. સોનું છે તો એને આપણે એની પીળાશ વગેરે ગુણો છે એ એનું લક્ષણ છે. લક્ષણ શું હોય? જે ગુણ હોય એ પ્રમાણે એનું લક્ષણ હોય. તો જેમ સોનાને આપણે એના પીળાશ વગેરે દ્વારા જાણીએ છીએ, એવી રીતે આત્માને તમારે જાણવો હોય તો આત્માને કોઈ આકાર દ્વારા જાણી શકાશે નહીં, આત્માને બીજી કોઈ રીતે જાણી ન શકાય. આત્માને જાણવો હોય તો એ આત્માના ગુણો દ્વારા જાણવો પડે. અને એ એવો ગુણ એવો કયો છે કે જે હંમેશા સદાય પ્રગટ હોય, દરેક અવસ્થામાં પ્રગટ હોય, એવો કયો ગુણ છે? તો એ જ્ઞાન ગુણ છે. ભગવાન આત્મા સદાય જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાન કરે છે, તો એ જ્ઞાન ગુણ છે. એટલે એ જ્ઞાનને લક્ષણ કહેવામાં આવ્યું અને એ દ્વારા એ જણાય એવો છે. હવે આમાં જ્ઞાનની બે પ્રકારે વાત લેવાની છે. એક તો એ ત્રિકાળ જ્ઞાન સ્વભાવ, એ ત્રણેય કાળ રહેતું એ જ્ઞાન, એનું લક્ષણ કહીએ. અને એને જાણવા વાળી એ જ્ઞાનની જ પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય છે એને જાણવા વાળી છે. એટલે કે ત્રિકાળ જે સ્વરૂપ છે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. એટલે જ્ઞાનની પર્યાય દ્વારા, વર્તમાનમાં જે પર્યાય છે એ જ્ઞાનની પર્યાય છે, એના દ્વારા એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને, એ જ્ઞાયકને જાણી શકાય, અનુભવી શકાય. બે વાત સાથે સમજવાની છે કે આત્મા ત્રિકાળ ત્રણેય કાળે જ્ઞાયક સ્વભાવી પ્રભુ છે, કેમ કે એમાં જ્ઞાન ગુણ છે અને એ જ્ઞાન ગુણ હંમેશા રહ્યો છે, એ જ્ઞાન ગુણ ક્યારેય જતો નથી, એનું પરિણમન હંમેશા થયા કરે છે, એ જ્ઞાન ક્રિયા કર્યા જ કરે છે. એટલે એવો જ્ઞાયક, એ જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે. આ એક વાત. એટલા માટે એને એમ કહેવામાં આવ્યું કે આત્મા ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા છે, તે જ્ઞાન લક્ષણ વડે એ જણાય એવો છે. હવે તે જ્ઞાન લક્ષણ વડે કેવી રીતે જણાય એની વાત કરતા એમ કહ્યું કે એ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જણાય છે. એટલે કે એનું જ્ઞાન કરવા વાળી જે પર્યાય છે, જે સમયે એ ભગવાન આત્માનું જ્ઞાન થાય છે, એ પર્યાયમાં એ ભગવાન આત્મા જણાય છે, તો એવી જ્ઞાનની પર્યાય એમાં એ જણાય છે. હવે જ્ઞાનની પર્યાય તો સ્વ તરફ ન ઢળે અને પર તરફ ઢળે, તો પરનું લક્ષ કરે તો એ પરને જાણવા વાળી થાય છે. છતાં પણ એ પરને જાણવા વાળી જ્યારે જ્ઞાનની પર્યાય થઈ હોય ત્યારે એ જ્ઞાનની પર્યાય જે છે એ જ્ઞાન એનું પોતાનું છે. જ્ઞાનની પર્યાય થઈ છે તો એમાં એ જ્ઞાન છે એનું પોતાનું છે. એ પરનું લક્ષ કરે છે અને પર સંબંધીનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાનની પર્યાય તો એની પોતાની જ છે, એ જીવની છે. એટલે એવી જ્ઞાનની પર્યાય થવાનું જો કારણ વિચારવામાં આવે તો પણ ખ્યાલમાં આવે છે, એમ વિચારવામાં આવે કે આ દરેક સમયે હું જ્ઞાન કરું છું, પરનું કરું કે સ્વનું કરું ગમે તે, પણ હું જ્ઞાન તો કરું છું ને. જો એમ કરીને વિચાર કરવામાં આવે તો પણ એ ખ્યાલમાં આવે છે કે હું જ્ઞાન કરું છું, ભલે મારું લક્ષ્ય બહારમાં છે તો બહારના પર પદાર્થનું જ્ઞાન મને થાય છે, એક ક્ષણ માટે પણ હું જ્ઞાન તો કરું છું ને, પરનું જ્ઞાન કરું છું ત્યારે પણ જ્ઞાન કરું છું. તો એ જ્ઞાન કરવા વાળો કોણ છે? એ જ્ઞાનની પર્યાય કેમ દરેક સમયે થાય છે? કોઈ સમય એવો ખાલી નથી કે જ્યારે આ જીવને જ્ઞાનની પર્યાય ન થતી હોય. એ જ્ઞાનની પર્યાય અને એના ઉઘાડ એ ઓછા વધતા, અને એ જ્ઞાનની પર્યાયમાં એ જેને લક્ષ બનાવે છે, પરને લક્ષ બનાવે છે, એ બધી વાતને આપણે જવા દઈએ તો પણ એ જ્ઞાનની પર્યાય તો થાય છે ને. ભલે ને પરનું જ્ઞાન કરવા વાળી હોય, એમાં ઉઘાડ ઓછો હોય, એટલે ઓછા વધતા પ્રમાણમાં એ એ પરનું પણ જ્ઞાન કરી શકે. ઘણો ઉઘાડ હોય તો વિશેષતાથી જ્ઞાન કરે, ઓછો ઉઘાડ હોય તો ઓછું જ્ઞાન કરે. જેમ કે બે ઇન્દ્રિયની જ્ઞાન કરવાની શક્તિ અને પંચેન્દ્રિયની જ્ઞાન કરવાની શક્તિમાં ફેર છે, કેમ કે જ્ઞાનના ઉઘાડ ઓછા. પણ એ બધું ક્યાં છે? એ બધું એ પર્યાયમાં છે. એથી કરી અને એનો જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણ જે છે એમાં કોઈ ઓછપ આવી છે એમ નથી, કે જ્ઞાન ગુણની કોઈ અશક્તિ છે એમ નથી. એ તો બધું પર્યાયમાં છે. પણ અહીંયા તો આપણે એ દ્રષ્ટિથી વિચારવાનું છે કે એ જ્ઞાનની પર્યાય થાય છે શા માટે અને ક્યાં થાય છે, જીવમાં થાય છે અને શા માટે થાય છે. તો કે જીવનો એવો જ્ઞાન ગુણ છે માટે થાય છે. એટલે એનો અર્થ એ થાય છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન ગુણનું પ્રગટપણું તો સદાય રહેલું છે. એટલે એવા પ્રગટપણા રૂપ જ્ઞાન ગુણને સહેલાઈથી પકડી શકાય અને એ દ્વારા સહેલાઈથી આત્મા ખ્યાલમાં આવે છે. હવે આ ખ્યાલમાં આવવું અથવા તો આ પકડવું કે આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન દ્વારા જ પકડાય છે, આ જ્ઞાન કરવાનો જે સતત પ્રયાસ થઈ રહ્યો છે એ ગમે તેનું જ્ઞાન કરે પણ એ જ્ઞાન 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 કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, એ જ બતાવે છે કે એ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે. એટલે આમ આત્માનો ખ્યાલ તો સહજ રીતે સહેલાઈથી આવી જાય છે. હવે વાત રહી એની અનુભૂતિની, એ ભગવાન આત્મા જેવો છે એવો અનુભવમાં આવે કઈ રીતે? તો કે તું પરનું લક્ષ કરે છે ત્યારે પણ જ્ઞાનની પર્યાય તો થાય છે ને. તો એ પરનું લક્ષ કરવાને બદલે તું સ્વનું લક્ષ કર. સ્વ એટલે જેવો જ્ઞાયક ભગવાન આત્મા છે, જેવું એનું ત્રિકાળ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એનું તું લક્ષ કર તો એ તને અનુભવમાં આવશે. તું લક્ષ પર તરફથી ખસેડીને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને બહારમાં ભટકતો અટકાવીને ત્યાંથી અંદર તરફ વાળીશ તો એ જ્ઞાયક તરફ એને લઈ જતા એ જ્ઞાયકનું જ્ઞાન કરશે અને એ જ્ઞાનની પર્યાયમાં તને એ ભગવાન આત્મા જ્ઞાયક, સદાય જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે એવો અનુભવમાં આવશે. એ અનુભૂતિ, અને એ અનુભૂતિના કાળે આનંદનો અનુભવ હોય છે, અલૌકિક આનંદનો અનુભવ હોય છે. અને એમ એ જયારે એ આત્માને અનુભવે છે અને એ જે જ્ઞાન થાય છે એ સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, એ સંકિત છે. એ વાત અહીંયા આપણને આ એક લીટીમાં સમજાવી દીધી છે. જરાક વિસ્તાર કરીએ તો આપણને ખ્યાલ આવે. શું કહ્યું અહીંયા? કે આત્મા ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી પ્રભુ છે. આ તો એક વાત નિશ્ચિત થઈ ગઈ કે એનું કેવું સ્વરૂપ છે. તે જ્ઞાન લક્ષણ વડે જાણી શકાય એ વાત બીજી પણ આપણે જાણી લીધી. એટલે કે તે જ્ઞાન લક્ષણ વડે પછી એ કઈ રીતે જણાય, એટલે એની વધારે સ્પષ્ટતા કરતા કહું કે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જણાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળતા એમાં જ્ઞાયકના સ્વરૂપનું યથાર્થ ગ્રહણ થાય છે. કેટલું બધું સ્પષ્ટ કરી દીધું. જ્ઞાનની પર્યાય જે પરને જાણવા વાળી થતી હતી એને બદલે હવે એ સ્વને, જ્ઞાયકને જાણવા વાળી થઈ, એટલે એનો અર્થ એમ થયો કે એ જ્ઞાયક તરફ ઢળી. જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળતા જયારે કહ્યું છે તો એનો અર્થ એમ થાય છે કે એ હવે જ્ઞાયકનું જ્ઞાન કરશે. હવે આ પર્યાય ઢળી એમાં પણ થોડુંક સમજવાનું છે કે જે પહેલા જ્ઞાનની પર્યાય હતી એ પરને જાણવા વાળી હતી, એ પર્યાય તો ગઈ, એ તો ચાલી ગઈ, એ તો વિલીન થઈ ગઈ. એટલે હવે સ્વનું લક્ષ કર્યું છે, જ્ઞાયકનું લક્ષ કર્યું છે, ત્રિકાળ ધ્રુવ એનું લક્ષ કર્યું છે, અને જે જ્ઞાન થયું છે એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે જણાઈ રહ્યું છે એ પર્યાય તો નવી ઉત્પન્ન થઈ. પહેલા જે પર્યાય હતી જ્ઞાનની પર્યાય એ તો ગઈ, એ તો પરનું લક્ષ કરતી હતી, એ પર્યાય તો ચાલી ગઈ. હવે ઉપયોગ અથવા તો લક્ષ એ બદલાયું, એ પર તરફ હતું એને બદલે સ્વ તરફ થયું, એટલે જ્ઞાયક તરફ ઉપયોગ વળ્યો. અને હવે જ્યારે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાનની પર્યાય છે એમાં એને ભગવાન આત્મા જણાય છે. તો એમ કહેવાય કે એ ઉપયોગ સૂક્ષ્મ થયો અને એ ભગવાન આત્મા એમાં એને જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાયક જણાયો. જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળી અને એમાં જ્ઞાયકના સ્વરૂપનું યથાર્થ ગ્રહણ થયું. એ વખતે જે ઉપયોગ હતો તે આત્મા તરફ હતો, લક્ષ આત્મા તરફ હતું, એટલે એવા ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ કહેવાય. બહુ સરસ રીતે ઘણી સ્પષ્ટતાઓ કરી દીધી, માર્ગ પણ દર્શાવ્યો અને શું થાય છે, શું કરવાનું છે એ પણ આમાં તો દર્શાવી દીધું. અને સાથે જે અટકવાની વાત હતી એને દર્શાવતા ગુરુદેવ કહે છે કે બહારના વ્રત પાળવાથી, ભક્તિ કરવાથી એ નહીં જણાય. એટલે પ્રશ્ન કયો, કોઈએ શંકા કરી કે વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એમ હોય છે ને, તમે આ એક રીતે વાત કરશો તો પછી એકાંત થઈ જશે. વ્યવહાર અને નિશ્ચય, વ્યવહારના રશિયાને હજી એની સાથે વાત મૂકવી છે ને એટલે એ વાત કરી છે. વ્યવહાર વ્યવહાર છે, નિશ્ચય નિશ્ચય છે, બંનેને જેમ છે તેમ જાણવા યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. વ્યવહાર જે છે એને ક્યાં ગૌણ કરવાનો છે અને વ્યવહારની ક્યાં મુખ્યતા કરવાની છે એ જ્યાં સુધી સમજમાં નહીં આવે ત્યાં સુધી આવા જ પ્રશ્નો થશે. વ્યવહાર જાણવા લાયક છે, વ્યવહાર માત્ર જાણવા લાયક છે, આશ્રય કરવા લાયક નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટતા અહીંયા કરી છે, અહીંયા જે રીતે સ્પષ્ટતા કરવાની છે એ રીતે અહીંયા કરી છે. વ્યવહારની વાત તો સમયસારમાં ઘણી જગ્યાએ જુદી જુદી રીતે આવી છે. વ્યવહાર ખરેખર શું છે, ભેદરૂપ શ્રદ્ધા કરવી એનું નામ પણ વ્યવહાર છે. એક વસ્તુમાં બીજી વસ્તુનો ઉપચાર કરવો એનું નામ પણ વ્યવહાર છે. ગુણગુણીનો ભેદ કરવો એનું નામ પણ વ્યવહાર. એટલે વ્યવહારનું સ્વરૂપ આખું જુદું છે. અહીંયા કહે છે કે ભાઈ એમ નથી, પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ એ વ્યવહારથી નિશ્ચય પમાય એમ નથી. નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી થાય એમ નહીં, પણ એનો પુરુષાર્થ વર્તે છે. સાધક દશામાં રહ્યો છે ત્યારે, હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધી એને શુભભાવ આદિ હોય છે. જ્યારે એ શુદ્ધનો પુરુષાર્થ કરે છે એ વખતે બહારમાં જે છે એ બધા વ્યવહારો એવા હોય છે, પણ એના દ્વારા એ પામે છે એમ નથી. વ્યવહારથી કંઈ નિશ્ચય પમાય એમ નથી. સમ્યક જ્ઞાન અને ચારિત્રમાં અલ્પતા છે, હજી પૂર્ણતા નથી. તેથી સાધકને શુભ ભાવ રાગ હોય છે એ વ્યવહાર છે, પણ તે રાગ એટલે શુભ ભાવ છે એ કઈ સાધન નથી. શુભ ભાવને તો છોડીને શુદ્ધ ભાવમાં જવાનું છે, એટલે શુભ ભાવ છે એ કઈ સાધન છે એમ નથી. શુભ ભાવ થાય તો શુદ્ધમાં જવાય એવું નથી. શુદ્ધનો પુરુષાર્થ જુદો છે. શુભ ભાવ અટકવાનું સ્થાન છે, બંધનું સ્થાન છે, એટલે એ સાધન હોઈ શકે જ નહીં. જે ભાવથી બંધ પડે એ મુક્તિનું કારણ ક્યાંથી હોય, એટલે એ રાગ છે તે સાધન છે એમ નથી, અને એનાથી આત્માને લાભ થાય એમ પણ નથી. મંદ રાગ પણ શુભ ભાવ એ રાગ છે, મંદ રાગથી કંઈ લાભ થાય? રાગ છે તો રાગ છે, એ પૂર્ણ બંધાય પણ એથી કોઈ લાભ થાય નહીં. ભગવાન આત્માનો અબંધ સ્વભાવ છે ને, એવા અબંધ સ્વભાવ તો શુદ્ધ ભાવે જ થાય, કોઈ રાગ ભાવે થાય નહીં. જ્ઞાયક વસ્તુ તો જ્ઞાનની નિર્મળ પરિણતિ વડે જ જણાય, કે કઈ રાગથી જણાય નહીં. આ બધો વિચાર કરવાનો છે. જીવન ચાલ્યું જાય છે અને જો આ બધો વિચાર કરી અને જેમ છે તેમ ધર્મને નહીં સમજવામાં આવે તો પછી આ ભાવ નકામો જશે. આવો ભાવ મળવો દુર્લભ છે, કઈ સહેલું નથી, બહુ સહેલાઈથી મળતો નથી. એમ કહેવાય છે, શાસ્ત્રમાં પણ એ વાત આવી છે કે 2000 સાગરોપમનો ત્રસનો કાળ છે, એમાં 24 ભાવ મનુષ્યના મળે. હવે તમે વિચાર કરો કે એવા 24 ભાવ મનુષ્યમાંથી એવા કેટલા ભાવ હશે કે જેમાં બધું આપણને મળ્યું હોય. બધું એટલે કે બીજી બધી રીતે સુવિધાઓ મળી હોય, અનુકૂળતાઓ મળી હોય, આ ધર્મ મળ્યો હોય, સમજ મળી હોય, પુસ્તક મળ્યા હોય, સીડી મળી હોય, અને રૂચિ પણ હોય, આ બધું મળે એવું ક્યારે બને? એટલે અત્યારે જે વર્તમાનમાં જે મળ્યું છે એનું મૂલ્યાંકન બરાબર કરવું, યથાર્થ કરવું, અને પછી બીજી બધી પ્રવૃત્તિઓનું લક્ષ છોડવું. આના જેવું કંઈ સહેલાઈથી મળવાનું નથી. ક્યાંય ગમે ત્યાં મનુષ્યનો ભાવ મળે તો એનો શું અર્થ છે? આદિવાસી થઈને મનુષ્ય થઈએ તો શું અર્થ છે? અન્ય માન્યતાઓ સહિત મનુષ્ય થઈએ તો શું અર્થ છે? જો મિથ્યાત્વ સહિત મનુષ્યો કેટલા છે જગતમાં, એવા મિથ્યાત્વ સહિત છે કે જેમને એ મિથ્યાત્વ જાય એવા આ ભાવમાં તો કોઈ સંયોગો દેખાતા નથી. એવું મોહનીય કર્મ બાંધીને આવ્યા છે કે એમનું મિથ્યાત્વ જાય નહીં. મોહનીય કર્મનો વધારેમાં વધારે સમય કેટલો છે? મોહનીય કર્મનો સ્થિતિબંધ થાય તો વધારેમાં વધારે સમય એનો કેટલો હોય? 70 કરોડા કરોડી સાગરોપમનો સમય હોઈ શકે છે. આયુષનો એટલો સમય હોતો નથી. આયુષની વધારેમાં વધારે સ્થિતિ 33 કરોડાકરોડી સાગરોપમની હોય, જ્યારે મોહનીયનો બંધ એટલે મિથ્યાત્વનો બંધ પડે એ તો 70 કરોડાકરોડી સાગરોપમનો બંધ પડે, એટલે પડી શકે. હવે વિચાર કરો કે એવો બંધ પડ્યો હોય તો પછી કેટલા ભાવ સુધી ચાલે? એને સંયોગો પ્રાપ્ત ન થાય, એને રૂચિ પ્રાપ્ત ન થાય, એને કંઈ કરવાનું મન પણ ન થાય. મોટો ફિલોસોફર થાય, મોટો હોશિયાર ડોક્ટર થાય, મોટો એન્જિનિયર થાય, પ્રોફેસર થાય, પુસ્તકો ફિલોસોફીના લખે, છતાં એની આ તરફની રૂચિ થાય નહીં. એટલે આપણને જે વર્તમાનમાં મળ્યું છે એ તો એવા પુણ્યના ઉદયને કારણે આ બધું મળ્યું છે અને આવી રૂચિ થઈ છે. એવા પુણ્યના ઉદય બધાને હોતા નથી, લાખોમાં કોઈક જીવને જ હોય છે. એટલે વર્તમાનમાં જેટલું શેષ જીવન બાકી રહ્યું છે એ પૂર્ણપણે આની પાછળ જ વ્યતીત કરવું જોઈએ. ગુરુદેવે આ વાત આપણને એના પછીના પેરેગ્રાફમાં સમજાવી છે, એ બધાએ વાંચી લેવા જેવી છે, સમજી લેવા જેવી છે. કોઈને હજી મનમાં સેવા કરવાના ભાવ જાગે છે, કોઈને દેશની સેવા કરવી છે, કોઈને કંઈક સેવા કરવી છે, એટલે હજી એ મનમાંથી ખસતું નથી ને. એને મંદિરો બંધાવવા છે ને, મંદિરોમાં ત્રસ્તી થવું છે ને, આ બધું ચાલે છે ને. એમાં જે ધર્મ સમજે છે કે અમે આ કરીએ છીએ ને, મનમાં એને એમ છે કે અમે નિમિત્ત કારણ થઈએ છીએ ને, અને નિમિત્ત કરી અને એને એને એનો રાગ પડ્યો છે ને, એ રાગની રૂચિ છે એ દર્શાવે છે. અહીંયા પણ એવો એક પ્રશ્ન લીધો છે કે અમારે દેશનું ભલું તો કરવું ને, કોણ દેશનું ભલું કરે? એ માન્યતા જ મિથ્યા છે. કોનો દેશ? તારો દેશ શું છે? તારો દેશ કયો? તારો દેશ તો અસંખ્યાત પ્રદેશી ચૈતન્ય ભગવાન આત્મા છે, એ તારો દેશ છે. બીજા કોઈ તારા દેશ નથી, એ તો બધું પરક્ષેત્ર છે. હવે આપણે આગળ લઈએ. અહીંયા એક બહુ સરસ વાત કરી છે, પાના નંબર 235 ઉપર અહીંયા પાંચમા પેરેગ્રાફમાં વાત કરી છે કે અહીં આનંદને જીવનું લક્ષણ કયું નથી. જો આનંદ ગુણ, સુખનો ગુણ જે અનુભવમાં આવે છે, સમ્યક દર્શન થાય છે ત્યારે પણ આનંદનો, અલૌકિક આનંદનો અનુભવ થાય છે, તે છતાંય આનંદ ગુણને જીવનું લક્ષણ નથી કહ્યું ને જ્ઞાન ગુણને કહ્યું છે, એવું શા માટે? કેમ કે તે પ્રગટ નથી. ગુરુદેવે સ્પષ્ટતા કરી છે, જ્યારે ચૈતન્યની પર્યાય તો પ્રગટ જ છે, ચૈતન્યની પર્યાય તો પ્રગટ જ છે, તેથી ચૈતન્યને જીવનું લક્ષણ કહ્યું છે. આગળ પણ બીજી વાત પણ કરી છે કે આમ તો પંચાસ્તિકાયમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ કયું છે. હવે એ ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ એવો જીવ એમ જે કહેવામાં આવ્યું છે ત્યાં શું છે? એ તો વસ્તુ એને સિદ્ધ કરવા માટે કહ્યું છે કે એનું એ દ્રવ્ય પણ છે અને એને પર્યાય છે, તો પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે એમ કરીને આ વસ્તુ છે. પણ એ વસ્તુની પ્રાપ્તિ, એ વસ્તુની પ્રાપ્તિ કઈ રીતે થાય એની ત્યાં વાત નથી. એટલે એ લક્ષણ જે છે ત્યાં તો એ વસ્તુને સિદ્ધ કરવા માટે કે આવું છે, આવું દ્રવ્ય છે અને એની પર્યાય છે, એટલે પર્યાય ઉત્પન્ન થાય અને એનું વ્યય પણ થાય. એટલે એ લક્ષણ જે કહેવામાં આવ્યું છે એ તો વસ્તુને સિદ્ધ કરવા માટે કહ્યું છે. ત્યાં રાગ દ્વેષ પુણ્ય પાપને જીવનું લક્ષણ કહ્યું છે, કેમ કે તે જીવની પર્યાયમાં થાય છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. જ્યારે જીવને એમ દર્શાવવું હોય કે ભાઈ તું એકાંતે એમ નહીં લઈ લે કે તું શુદ્ધ જ છો, એકાંતે તારું જેવું શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, એને તું એકાંતે લઈ લે અને પર્યાયને તું માને જ નહીં, હું તો શુદ્ધ જ છું, શુદ્ધ જ છું એમ જ લઈને બેસી જાય અને વર્તમાનમાં તારી પર્યાય મલિન છે, તને મનુષ્યની પર્યાય છે એ વાતને તું ભૂલી જાય, તો તને કોઈ પુરુષાર્થ કરવાનું રહેતું જ નથી, તો તારે માટે કોઈ પુરુષાર્થ કરવાનું રહેતું જ નથી. એટલે એ વાતને જ્યારે દર્શાવવી હોય કે વર્તમાન પર્યાય, વર્તમાન સ્થિતિ, તારી દશા કેવી છે એ દર્શાવવું હોય અને તારો સ્વચ્છંદ દૂર કરવો હોય, તો એવા સ્વચ્છંદને દૂર કરવા માટે સદગુરુદેવ ઘણીવાર એ રીતે સમજાવે છે, વાત કરે છે કે ભાઈ વર્તમાન પર્યાય તારી મલિન છે અને એ મલિનતાને તારે દૂર કરવાની છે. હજી તું કર્મબંધ સહિત છે અને તને કર્મના બંધ પણ હજી પણ પડી રહ્યા છે, એ તારો સ્વભાવ નથી, એટલે એવી મલિનતા હજી વ્યાપી રહી છે, તો એ મલિનતાને તારે દૂર કરવાની છે. ત્યારે એને એમ કહેવામાં આવે કે જો ભાઈ તને રાગ અને દ્વેષ ને પુણ્ય ને પાપ ને આ બધું તને થઈ રહ્યું છે, એ બધું તને થઈ રહ્યું છે, તારી પર્યાયમાં થઈ રહ્યું છે, એટલે એ તારું લક્ષણ છે, જીવનું લક્ષણ છે, એને માટે તું જવાબદાર છે એમ જ્યારે કહેવું હોય ત્યારે ત્યાં એમ કહેવામાં આવે કે રાગ દ્વેષ પુણ્ય પાપ એ જીવનું લક્ષણ છે, કેમ કે એ જીવને થાય છે, એ પર્યાય જીવને થાય છે, એ પર્યાય કંઈ કોમ્પ્યુટરને થતી નથી, એ પર્યાય કોઈ ટેબલ ને થતી નથી કે એ પર્યાય કોઈ ચેર ને થતી નથી. એ રાગ દ્વેષ ને પુણ્ય પાપો ના ભાવ રૂપે જે પર્યાય થાય એ કોને થાય? જીવને થાય છે. એટલે એમાં ત્યાં બતાવવામાં આવે કે એ જીવનું લક્ષણ છે, કેમ કે તે જીવની પર્યાયમાં થાય છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. અને એમ સિદ્ધ કરી અને દર્શાવવું છે કે તારી પર્યાય મલિન છે, તારી વર્તમાન પર્યાય મલિન છે, એ વર્તમાન પર્યાય મલિન છે એમાંથી તું તારું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરી અને શુદ્ધ નિર્મળ પર્યાયને પ્રગટ કરી શકે એવો છો, તો એ રીતે તું એવા મોક્ષ માર્ગનો આશ્રય કર. એટલે એને સ્વચ્છંદ ન આવે અને એને સમજાય કે પોતાની પર્યાય મલિન છે, પોતાને ઘણો પુરુષાર્થ બાકી છે, ત્યારે એમ કહેવામાં આવે કે એ બધા જીવના છે. પણ એ તો બધો વ્યવહાર કર્યો, કેમ કે પર્યાયમાં છે એ બધું જે છે તો બધું પર્યાયમાં છે. પુણ્ય પાપ બધું પર્યાયમાં છે, રાગ દ્વેષ વિભાવ બધું પર્યાયમાં છે, એ ક્ષણિક છે, મૂળ દ્રવ્યમાં નથી. મૂળ દ્રવ્ય તો ત્રિકાળ એના જેવા ગુણો છે એવું જ છે. એટલે અહીંયા તો વાસ્તવિક રીતે ભગવાન આત્મા કેવો છે અને એ કેવા લક્ષણ રૂપે છે એની વાત કરવી છે, અને એની પ્રાપ્તિ એ લક્ષણ દ્વારા થાય એ વાત કરવી છે. એટલા માટે એ જે કંઈ કહેવામાં આવ્યું હોય ત્યાં પંચાસ્તિકાયમાં એ બધું ત્યાં વ્યવહારથી કહેવામાં આવ્યું છે. અને અહીંયા વાસ્તવિક ધર્મ જેનાથી થાય એ લક્ષણ, એટલે કે પોતાનું સ્વરૂપ જેનાથી ગ્રહણ થાય, પકડાય, અનુભવમાં આવે, એ લક્ષણ શું છે? તો એ જ્ઞાન છે, એ ચેતનપણું છે, અને એ દ્વારા ભગવાન આત્માનું ગ્રહણ થાય છે. ઉત્પાદ વે દ્રવ્યોક્તમ સત એમ કહ્યું છે ત્યાં વિકારી ઉત્પાદને જીવનું લક્ષણ કહ્યું છે, પરંતુ એ જુદી વાત છે. એ લક્ષણ દ્વારા તો વસ્તુની સ્થિતિ મોજુદગી સિદ્ધ કરવી છે કે એ વખતે તમારી દશા કેવી છે. અને ઉત્પાદ વ્યયની વાત કરીએ તો એ વસ્તુ એટલે કે આત્મા જે જીવ દ્રવ્ય કેવું છે એની ત્યાં સિદ્ધિ કરવી છે. અને પુણ્ય પાપની વાત કરીએ તો તમારી દશા કેવી છે એની વાત કરવી છે. એટલે એ બંને વસ્તુ જે ત્યાં કહેવામાં આવી છે કે જીવનું લક્ષણ કયું છે તો ત્યાં અપેક્ષા જુદી છે. અહીંયા તો ત્રિકાળ જેવું સ્વરૂપ છે એવું આ સ્વરૂપનું શું લક્ષણ? જે દ્રષ્ટિનો વિષય છે એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એ કયા લક્ષણે જણાય એ વાત છે અહીંયા. તો આત્મા તો જાણક 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 સ્વભાવ લક્ષણ રૂપે જ જણાય એવો છે, એવા જ્ઞાન લક્ષણ વડે પ્રગટ છે. અર્થાંત જ્ઞાન લક્ષણથી ભગવાન આત્મા જણાય એવો છે, છતાં લોકો અજ્ઞાનમાં આ લક્ષણને કેમ જાણતા નથી, આવા લક્ષણને કેમ જાણતા નથી એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાન આશ્ચર્ય અને ખેદ બંને સાથે પ્રગટ કરે છે. એમને આશ્ચર્ય પણ થાય છે અને ખેદ પણ થાય છે, કરી આ જીવો આવા જ્ઞાન સ્વરૂપી ભગવાનને કેમ જાણતા નથી. એ જ્ઞાન લક્ષણથી જીવ જણાય એવો છે, છતાં પણ આ જીવો અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વને કારણે હજી અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં એ પરનું લક્ષ કરી અને ગમે ત્યાં ધર્મ માની રહ્યા છે, તો એમને કરુણા ઉપજી છે. એટલે કહે છે કે કેમ તમે આ જે જણાય એવો ભગવાન આત્મા એને જ્ઞાન લક્ષણથી તમે કેમ નથી જાણતા? હજી ભગવાન આત્માની આ વાત કરવાનું આચાર્ય ભગવાનને કેમ થયું? કેમ કે હજી એમને વિકલ્પ આવે છે ને સુભાવ, એટલે હજી પૂર્ણતા પ્રગટ નથી થઈ, એટલે છઠ્ઠે ગુણ સ્થાને હોય ત્યારે એમને એવા ભાવ આવે, એટલે કરુણા કરી અને આ વાત કરે. અને પછી એમાં આ 43મો કળશ લખાઈ ગયો છે, તો આપણે 43મો કળશ લઈએ. જીવાદ જીવમિતિ લક્ષણ તો વિભિન્નમ જ્ઞાની જનો અનુભવતી સ્વયં ઉલ્લસતમ અજ્ઞાનીનો નિરવધિ પ્રવિજૃમ વિત્તોયમ મોહસ્તુ તત્કથમહો તત નાનટીતિ. 43મા કળશનો શ્લોકાર્થ લઈએ. 43મા કળશના શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે ઇતિ લક્ષણત એટલે આમ પહેલા જે કહેવામાં આવ્યું પૂર્વોક્ત કહેવામાં આવ્યું છે એની વાત કરતા કહે છે કે આમ પૂર્વોક્ત જુદા લક્ષણને લીધે. કોના જુદા લક્ષણ? જીવના અને અજીવના. આમ પૂર્વોક્ત જુદા લક્ષણને લીધે જીવાત અજીવમ વિભિન્નમ, જીવથી અજીવ ભિન્ન છે. જીવના અને અજીવના લક્ષણ જુદા છે. ચેતના જીવનું લક્ષણ છે, ચેતના એ જીવનું લક્ષણ છે, અને જળના લક્ષણો જે બતાવ્યા, અજીવના જે લક્ષણ બતાવ્યા, જે રંગ રાગ ભેદ એ બધા અજીવના લક્ષણ છે, એ જીવમાં નથી, એટલે એનાથી આ જીવ જુદો પડે છે. એટલે આમ પૂર્વોક્ત જુદા લક્ષણને લીધે જીવથી અજીવ ભિન્ન છે. સ્વયં ઉલ્લસતમ, તેને અજીવને તેની મેળે જ સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે વિલસતું પરિણમતું જ્ઞાનીજન એટલે જ્ઞાની પુરુષ અનુભવે છે. જ્ઞાની કોણ છે? જે પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને સ્વરૂપનો અનુભવ કરે છે એ જ્ઞાની. એવા જ્ઞાનીને અનુભવમાં આવે છે કે આ ચેતન ભગવાન આત્માથી બીજું બધું જુદું અજીવ છે, એટલે બીજું બધું ભિન્ન એમને અનુભવાય છે. જીવથી અજીવ ભિન્નપણે એમને સ્વતંત્રપણે જીવથી ભિન્ન અનુભવાય છે, એમનું પરિણમન જુદું અનુભવમાં આવે છે. એમનું પરિણમન જીવથી જુદું અનુભવમાં આવે છે. અહીંયા કહે છે કે તો પણ અજ્ઞાનીને આવું જુદું જ્ઞાનીને અનુભવમાં આવે છે, તો પણ અજ્ઞાનીનો એટલે અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો આ મોહ નિરવધિ પ્રવિજમ બિંત અયમ મોહ તું, એટલે અમર્યાદપણે જેની કોઈ મર્યાદા નથી, જેનું કોઈ માપ રહેતું નથી, એવો આ મોહ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ અર્થાંત સ્વ પરના એકપણાની ભ્રાંતિ. મોહ કેવો છે? સ્વને એટલે પોતાને અને પરને એકરૂપ માને એવી ભ્રાંતિ રૂપે એને મોહ વર્તે છે. મોહ કયા પ્રકારે હોય? પર સાથેની એકતા પ્રકારે એને મોહ હોય, પરની સાથે એનું એકત્વપણું માનવા રૂપે મોહ હોય. પોતાનું શુદ્ધ સ્વરૂપ એની સાથે, પોતાના શુદ્ધ સ્વરૂપની સાથે બીજાને ભેળવી અને પોતાના સ્વરૂપને માને એવો એને મોહ વર્તે છે. એટલે સ્વ અને પર એના એકપણાની એને ભ્રાંતિ છે અને એ ભ્રાંતિનું કારણ મોહ છે. એની કોઈ મર્યાદા નથી. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે મોહ મિથ્યાત્વ એની સ્થિતિ તો ઘણી લાંબી હોઈ શકે અને એવી લાંબી સ્થિતિ થવાનું કારણ આપણે નથી કહ્યું, પણ ફરીથી યાદ કરાવું કે આપણે તત્વધારાનો અધ્યાય કર્યો ત્યારે એ વાત આવી હતી. કૃપાળુદેવે એમાં એ વાત કરી હતી કે અનંતાનુબંધી શા માટે બંધાય? તો કે અનંતાનુબંધીનું કારણ શું? અનંતાનુબંધી કશાય? જે આપણે મોહનીય કર્મની પ્રકૃતિમાં લઈએ છીએ ને, મોહનીય કર્મની પ્રકૃતિ એમાં દર્શન મોહની અને ચારિત્ર મોહની, અને ચારિત્ર મોહનીની અંદર ક્રોધ માન માયા લોભ એ ચાર કશાય લઈએ છીએ અને એ ચાર રૂપે હોય છે, એમાં અનંતાનુબંધી. તો એ અનંતાનુબંધીનું કારણ શું? તો ગૃહિત મિથ્યાત્વ. ગૃહિત મિથ્યાત્વને કારણે અનંત અનુબંધ થાય એવા કર્મો બંધાય. અનંતાનુબંધીનું કારણ તીવ્ર કસાય નથી. તીવ્ર કસાયને કારણે જીવ નરકમાં જાય, પણ અનંતાનુબંધી થાય એમ ન થાય. અનંતાનુબંધી મોહનીય કર્મ બંધાય એવું ન થાય. અનંતાનુબંધી મોહનીય કર્મબંધનું કારણ ગૃહિત મિથ્યાત્વ છે. ગમે તે ને દેવગુરુને શાસ્ત્ર માની લેવા, એવું મિથ્યાત્વ એ ગૃહિત મિથ્યાત્વ. અનાદિનું જે ચાલ્યું આવે છે એ અગૃહિત મિથ્યાત્વ તો છે, અને વધારામાં એ ગૃહિત મિથ્યાત્વ કરે છે. શું ગૃહિત મિથ્યાત્વ કરે છે? કે ગમે તેવા દેવગુરુ શાસ્ત્રને સાચા માને, એમ કે હા એ પણ હોય, એમાં પણ વાંધો નહીં, એ પણ હોય, બીજા હોય જે જીનવાણીમાંથી નથી આવ્યા, એવા એવી માન્યતાઓ થોડી ઘણી સાચી થોડી ઘણી ખોટી ભેળસેળ કરી અને લખેલા શાસ્ત્રો બીજી માન્યતાના હોય, અન્ય ધર્મના હોય, તો એ બધાને એમ કહે કે એ પણ ચાલે, વાંધો નહીં, એને એમાં વિવેક દેખાય છે. ખરેખર તો એ અવિવેક છે, વિવેક નથી, વિનય નથી. વિનય મિથ્યાત્વ પણ એક પ્રકાર છે મિથ્યાત્વનો, કે જીનવાણી સિવાયના બીજાને માની લેવા સાચા, અથવા દેવગુરુ શાસ્ત્ર સિવાય સાચા જે છે એના સિવાય બીજાનો વિનય કરવો એ વિનય મિથ્યાત્વ કહેવાય. એટલે એવા વિનય મિથ્યાત્વ ઘણાને મનમાં એમ હોય છે કે એમાં શું વાંધો, આપણે શું કરવા બીજાની ટીકા કરવી શા માટે? અરે ભાઈ, ટીકા કરવાનો પ્રશ્ન જ નથી, અહીંયા તો સત્ય શું છે એને સ્વીકારવાનો પ્રશ્ન છે. બીજાની અંદર અર્ધ સત્ય છે તો એને તમે માન્યતા આપી અને એમ કહો કે હા એ પણ બરાબર છે, એ પણ ચાલે, એમાં પણ બરાબર છે, એમ જ વાત કરવામાં આવી છે. ઉપનિષદમાં પણ આમ જ વાત કરવામાં આવી છે અને ગીતામાં પણ આમ જ વાત કરવામાં આવી છે. અને એમ કરી અને તમે બધી વાત લઈને બેસી જશો અને એવી અનુમોદના કરશો તો એ ગૃહિત મિથ્યાત્વ થશે, અને ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ છે. તીવ્ર કસાય અનંતાનુબંધીનું કારણ નથી. આ વાત બહુ સ્પષ્ટ રીતે કૃપાળુ દેવે સમજાવી છે અને શાસ્ત્રમાં પણ એમ જ છે. આ વાત તો અહીંયા એટલા માટે યાદ આવી કે અહીંયા અમર્યાદ શબ્દ મૂક્યો છે ને, અમર્યાદપણે ફેલાયેલો આ મોહ અમર્યાદપણે શા માટે થાય? આ રીતે અમર્યાદપણે થાય. સ્વ અને પરની ભ્રાંતિ અહીંયા તો લીધી છે, અને સ્વ અને પરની ભ્રાંતિ જૈન દર્શન સિવાય બીજે બધે જ વર્તે છે. ક્યાંય એવી સ્પષ્ટતા નથી સ્વ અને પરને જુદા કરવાની, બધે જ છે. બીજા બધા દર્શનમાં એ જ વાત છે. ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ સ્વરૂપ છે અને એ બધાથી જુદો છે, એ વાત જૈન દર્શનમાં જેટલી સ્પષ્ટતાથી કહેવામાં આવી છે અને એ પ્રાપ્ત કરવાનો માર્ગ જે રીતે કહેવામાં આવ્યો છે એવું બીજે ક્યાંય છે જ નહીં. અને એટલે આ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ કે જેને જૈન દર્શન હજી ખ્યાલમાં આવ્યું નથી, એને એવી જાગૃતિ થઈ નથી, તીર્થંકર ભગવાનની વાણીને એણે આત્મસાત કરી નથી અને એવો પુરુષાર્થ નથી કર્યો, એને એવો અમર્યાદપણે ફેલાયેલો મોહ જ હોય છે. એને સ્વ પરની એકતાની ભ્રાંતિ જ હોય છે. એની અહીંયા વાત કરતા કહે છે કે ભાઈ આ બધું જુદું જુદું જણાય છે અને અનુભૂતિમાં તો એમ જ આવે છે કે એ બધું જુદું છે, આત્માથી એ બધા જુદા છે, એ અજીવ છે, જુદા છે, ભિન્ન એમ જ ઉલસે છે. તે છતાંય આ અજ્ઞાનીને આ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ એટલે કે એ સ્વ પરના એકપણાની ભ્રાંતિ કેમ નાચે છે એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે. આવી ભ્રાંતિ કેમ નાચે છે, એવી ભ્રાંતિ કેમ એને થઈ રહી છે, એમાં એમાં એ કેમ રઘવાયો થઈને રખડી રહ્યો છે, એ કેમ ભગવાન આત્માને બીજાથી જુદું પાડતો નથી? જે જ્ઞાન સ્વભાવી આત્મા જ્ઞાન લક્ષણે જણાય એવો છે, સ્પષ્ટ છે, અને એમ અનુભવ કરતા એ બીજું બધું પર અજીવ એનાથી જુદું સ્વયં જુદું પડી જાય છે એવું છે, છતાં પણ એ આ ભ્રાંતિમાં કેમ નાચી રહ્યો છે એ વાત અમને તો સમજાતી નથી. અમને તો એનું આશ્ચર્ય છે અને અમને ખેદ પણ થાય છે કે ભાઈ તું તારું જીવન આ મોહમાં ને મોહમાં એના અજ્ઞાનના અંધકારમાં પૂરું કરી દઈશ. પંચમકાળના મુનિ છે અને પંચમકાળના જીવો માટે જ આ શાસ્ત્રની રચના કરી છે, એટલે કે આપણે માટે જ એમણે રચના કરી છે અને આ ખેદ વ્યક્ત કર્યો છે, આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, એ બધું આપણે માટે વ્યક્ત કર્યું છે એમ સમજી અને આ આ કળશ આપણે લેવાનો છે. જો અમૃતચંદ્રાચાર્ય ભગવાનને કેટલી કરુણા થઈ છે, એમને થાય છે કરી, તમે બધા આ શું કરી રહ્યા છો, તમે આ મોહને ટાળી અને ભગવાન આત્માનો અનુભવ કેમ નથી કરતા? સમયે સમયે તમે ચેતન છો, ચેતનાનો અનુભવ કરી રહ્યા છો, છતાંય તમને એનું લક્ષ્ય કેમ નથી થતું? તમારું ચેતન સ્વરૂપ તો તમે દરેક સમયે અનુભવો છો, છતાંય તમે મોહના પાસમાં કેમ જકડાઈ ગયા છો અને કેમ એ ચેતનાને અનુભવતા નથી, એવા ભગવાન આત્માનો કેમ અનુભવ કરતા નથી? અમને તો આશ્ચર્ય અને ખેદ થાય છે. કેવી કરુણા, મહાપુરુષોની કરુણા પણ કેવી હોય! પોતાને અનુભવ થયો છે અને પછી આ વાત કરી છે. પોતાને એવો અનુભવ થયો છે કે આ તો બધું સીધું છે, બધું સરળ છે, આમ જ અનુભવમાં આવે છે, ભગવાન આત્મા જ્ઞાન દ્વારા અનુભવાય છે, અનુભવાય છે, અનુભવાય છે, અને તમે આ શું કરી રહ્યા છો? કેટલી કરુણા આવી હશે ત્યારે આવો કળશ લખ્યો હશે. એનો થોડોક વિસ્તાર આપણે ગુરુદેવના પ્રવચનમાંથી લઈએ. અહીંયા પાના નંબર 236 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શું કહ્યું કે જ્ઞાની રાગને આત્માના ચૈતન્ય સ્વભાવથી ભિન્ન અનુભવે છે. જ્ઞાની રાગને આત્માના ચૈતન્ય સ્વભાવથી જુદો અનુભવે છે, અર્થાંત ધર્મી જીવ જ્ઞાન સ્વભાવી આત્માને અનુભવે છે ત્યારે એ અનુભવમાં રાગ આવતો નથી, પણ એ ભિન્ન જુદો રહી જાય છે. એવું જ બરાબર સ્પષ્ટ એ અનુભવે છે કે આ રાગ, આ રંગ, આ ભેદ, આ બધું જે છે તે જુદું છે, માટે એ રાગ જીવ નથી, અજીવ છે. રાગ એટલે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, પંચમહાવ્રતનો વિકલ્પ, બધા જ રાગ, કોઈ પણ સ્વભાવ, એ બધાને એ જ્ઞાની જ્યારે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે એને ભિન્ન અનુભવે છે. એટલે કહે છે કે ધર્માત્માને જ્ઞાન લક્ષણે લક્ષિત આત્માનો અનુભવ થાય, જયારે ભગવાન આત્માનો અનુભવ એ કરે છે ત્યારે આત્મા કેવો છે? જ્ઞાન લક્ષણ સહિત છે. તો એવા જ્ઞાન લક્ષણ સહિત આત્માનું લક્ષ કરી અને એ આત્માને એક પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવે છે ત્યારે એ રાગ એને જ્ઞાનના અનુભવથી જુદો એને જણાય છે, રાગ જુદો દેખાય છે, રાગ અને આત્મા જુદા. ધર્મી પુરુષ અજીવને પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે પરિણમતું જાણે છે. જે જે અજીવ છે એ બધાને પોતાથી જુદું ભિન્નપણે પરિણમતું અનુભવે છે, જાણે છે. અને અનુભવ વિના રાગ જુદો છે, જુદો છે એમ જો કોઈ કહેતું હોય એની અહીંયા વાત નથી. જે અનુભવે છે એની વાત કરી છે કે જ્ઞાની પુરુષ અનુભવ કરે છે તો એ અનુભવતીના કાળમાં એક વખત જે અનુભવ થયો ત્યાર પછી એની શ્રદ્ધા પણ એમ જ છે, એની દ્રષ્ટિ પણ એમ જ રહે છે કે આ બીજું બધું છે તે મારાથી જુદું છે. જેને અનુભવ નથી અને માત્ર ખાલી બોલવામાં કહે છે એની અહીંયા વાત નથી. આ તો સ્વાનુભવની જ્ઞાન પરિણીતિમાં તે રાગ જે અજીવ એ આવતો નથી, એ જ્ઞાનીને હોય છે અને જ્ઞાની એને જુદો જાણે છે એની અહીંયા વાત કરી છે. એવું એ જાણે છે અને છતાં પણ એવું જાણે છે છતાં પણ એ મોહમાં શા માટે રહ્યો છે એ વાતનું અહીંયા આશ્ચર્ય બતાવવાનું છે. એ વાત અહીંયા આશ્ચર્યથી લેવામાં આવી છે. એટલે આગળ પણ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે દયાદાન વ્રત આદિના વિકલ્પ અજીવ કેમ છે? કેમ કે ચૈતન્ય લક્ષણે આત્માને અનુભવતા જ્ઞાનના વેદનમાં આનંદનું વેદન જોતા રાગનું વેદન આવતું નથી, પણ તે ભિન્ન રહી જાય છે. માટે તે દયાદાન આદિના વિકલ્પ જીવને વિકલ્પ અજીવ છે. એ બધા વિકલ્પ જે છે તે ખરેખર જીવને નથી, જીવથી જુદા છે, જીવથી ભિન્ન છે. આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે તો પણ અજ્ઞાની અમર્યાદપણે ફેલાયેલો આ મોહમાં કેમ રાચી રહ્યો છે? એટલે એને એ કેમ નાચે છે એમ શબ્દ મૂક્યા છે. અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો આ મોહ કેમ નાચે છે? એટલે કે એ કેમ એ મોહ રૂપે થાય છે? જ્ઞાન અને રાગ એ બેના એકપણાની ભ્રાંતિ કેમ નાચે છે? જ્ઞાન એટલે આત્મા અને રાગ જે અજીવ એ બંનેની એકરૂપતા હજી કેમ એને રહી છે? તું તો જ્ઞાયક સ્વભાવી ભગવાન છો અને આ રાગ એ અચેતન છે, તને એ બેના એકપણાનો ભ્રમ મોહ કેમ નાચે છે? તને આ શું થયું છે? આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે. જ્ઞાન લક્ષણે તેને અનુભવતા અનુભવથી એ અનુભવમાં એ રાગ જુદો રહી જાય છે, એ રાગ જુદો છે તો પણ અજ્ઞાનીને એ કેમ નાચે છે? ગુરુદેવે એને મળદું કહ્યું છે. એ રાગ છે તો મળદા રૂપે છે, લાશ છે, અને અજ્ઞાનીને આવું મળદું કેમ નાચે છે? ભગવાન આત્મા તો જીવતી જ્યોત છે, ચૈતન્ય છે, એને ભૂલી અને આ રાગ સાથેની એકતા બુદ્ધિ તને કેમ થઈ એમ કહેવું છે. 237માં પાના ઉપર અહીંયા છેલ્લે વાત કરે છે બીજા પેરેગ્રાફમાં કે આશ્ચર્ય મહદ આશ્ચર્ય છે કે શુદ્ધ ચૈતન્યનું બિંબ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ અંદર અસ્થિપણે બિરાજમાન છે. શું? શુદ્ધ ચૈતન્યનું બિંબ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ ત્રણેય કાળે એક સરખું રહેવા વાળું એ તત્વ એ ધ્રુવ એ અંદર હોવાપણે અસ્થિપણે બિરાજમાન છે 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 ને છે અને તે જ્ઞાન લક્ષણે કરીને જણાય એવો છે. છતાં એને નહીં જાણતા અરે રે આ અજ્ઞાની રાગ સાથે એક પણ કરી અને મોહથી કેમ નાચે છે? કરુણા થાય છે. અરે રે મોહથી કેમ નાચે છે? અને હવે એના પછી આગળ એ આશ્ચર્ય અને ખેદ વ્યક્ત કર્યા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન આગળ પછી કહે છે કે એ મોહનો પ્રતિષેધ કરીને કહે છે કે અજ્ઞાનીની એ માન્યતામાં સ્વ પરની એકતા બુદ્ધિથી સ્વ અને પર એ બેને એકરૂપ ગણી અને એ મોહ રહ્યો છે. એટલે કહે છે કે અજ્ઞાનીની માન્યતામાં સ્વ પરની એકતા બુદ્ધિથી જો મોહ નાચે છે તો નાચો. મોહ નાચે છે એટલે એને એવો મોહ રહ્યો છે અને સ્વ અને પરની એકતા રહી છે, ભ્રાંતિ છે તો ભલે રહી, પણ એથી કરીને ભગવાન આત્મા એ કઈ બદલાઈ જતો નથી, એ તો જ્ઞાયક સ્વરૂપ જ છે, વસ્તુ તો વસ્તુપણે જ છે. તમને એ મોહ નાચે છે તો ભલે નાચે, એથી કરીને વસ્તુના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. કોઈ આવીને એમ કહે કે ના હું માનતો નથી, હું આત્માને માનતો નથી, હું એમ માનતો નથી કે પુનર્જન્મ છે, હું એમ માનતો નથી કે આ શરીર અને આત્મા જુદા છે, કે આત્મા જેવી કોઈ વસ્તુ છે એમ હું માનતો નથી, એમ આવીને કોઈ કહે તો પછી છેવટે આપણે એને એમ કહીએ કે ભાઈ તું જેમ માનતો એમ માન, તારી માન્યતાથી કઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. જ્ઞાની પુરુષોએ અનંત જીવો એવા થયા કે જેમને જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે, અને વર્તમાનમાં પણ એવા જ્ઞાની પુરુષો છે. અને એવા જ્ઞાની પુરુષોએ આપણને આ વાત સ્પષ્ટપણે જણાવી છે કે અમે અનુભવ દ્વારા કહીએ છીએ, અનુભવ દ્વારા કહીએ છીએ કે આ ભગવાન આત્મા એ બીજા બધાથી જુદો છે, અને તું ભ્રાંતિમાં નહીં રહે, એ પર અને સ્વની એકતારૂપ ભ્રાંતિમાં તું નહીં નાચે. છતાં પણ જો તું એમ જ લઈને બેઠો છે, એવો જ તને મોહ વર્તે છે, તો ભલે રહ્યો, પણ એથી કરીને કઈ આત્માનું સ્વરૂપ બદલાઈ જતું નથી. તો પણ ભગવાન આત્મા જ્ઞાયક તો જ્ઞાયક સ્વરૂપ જ રહે છે, વસ્તુ તો વસ્તુ પણ જ રહે છે. અને આ વાત હવે 44માં કળશમાં આગળ કહેશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદાંબુલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.